તારીખ 27/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 અને 523 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 824
કર્ણનો યુગનો વિષય ચાલી ગયો કાલે. છેલ્લે એમણે પરમાર્થ પ્રકાશક છે કે જીવને મોક્ષનો અવકાશ કહીને કર્મ બંધ કર્યો છે. કર્મના બંધ સ્વરૂપમાં જે વિસ્તારથી એમણે લખ્યું એમાંથી પ્રેરણા એ લેવાની છે કે કોઈ કર્મ અનાદિ અનંત નથી. પ્રવાહથી ભલે અનાદિ અનંત કર્મ બંધ હોય પણ બધા જ શરૂઆત સહિત અને અંત સહિત હોય છે. તેથી જીવ ગમે ત્યારે મોક્ષનો પ્રયાસ કરી શકે છે. એકમાત્ર મોક્ષ અભિલાષ જેને હોય અને એક મોક્ષને વિશે જે પ્રયાસ કરતો હોય એવા જીવને ગમે ત્યારે મોક્ષ કર્મના પ્રયાસ કરવાની છૂટી છે અને પૂર્વકર્મના બંધની ચિંતા કરવાની જરૂર નથી. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે તે ફરી ફરી વિચારવાથી કેટલું સમાધાન થશે એના ઉપર તમે વધારે વિચાર કરશો તો તમે જે પ્રશ્ન પૂછો છો એનું સમાધાન થશે. અને ક્રમે કરીને કે સમાગમે કરીને તેનું સાવ સમાધાન થશે. આગળ ઉપર પણ તમને સંપૂર્ણ સમાધાન થશે. આ વિષયમાં વિશેષ વિચારશો તો પણ થશે, નહીં તો રૂબરૂમાં ચર્ચા કરશો તો પણ થઈ જશે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. કામ એટલે બે અર્થ થાય છે, એક સામાન્ય ઈચ્છાને પણ કામ કહે છે અને એક વેદના ઉદયને પણ કામ કહે છે. સત્સંગ છે એ વેદના, અહીંયા વેદના ઉદયનો અર્થ છે, વેદના ઉદયને બાળવા માટે બળવાન ઉપાય છે. કેમ કે સત્સંગમાં અનેક પ્રકારે આ વિષય ઉપર ચર્ચા થઈ શકે છે અને એ પરિણામને એ વૃત્તિને મોડી પાડી શકાય છે અથવા એને ખતમ પણ કરી શકાય છે. ગુણસ્થાન અનુસાર બુદ્ધિપૂર્વક તો પાંચમા ગુણસ્થાને મધ્યમ કક્ષામાં બુદ્ધિપૂર્વકના પરિણામ વેદના જાય છે. અબુદ્ધિપૂર્વકના પરિણામ તો શ્રેણી માંડે ત્યારે જાય છે, આઠમે નવમે ગુણસ્થાને. પણ મુમુક્ષુની ભૂમિકાની અહીંયા ચર્ચા છે. મુમુક્ષુની ભૂમિકામાં જો જીવ આત્મકલ્યાણના લક્ષ્ય યથાર્થ સક્ષમ ઉપાશે તો જરૂર એની કામની વૃત્તિ મોડી પડી જાય. સર્વજ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કર્યું છે. કેમ કે પાંચમા ગુણસ્થાને જાય છે એટલે મુમુક્ષુની ભૂમિકામાં તો એના ઉપર જીત મેળવવી ઘણી દુષ્કર છે. તે સાવ સિદ્ધ છે એટલે સ્પષ્ટ વાત છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનો અવગાહન થાય છે તેમ તેમ કાંઈક કાંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનો સામર્થ્ય જીવથી નાશ કરાય છે. એટલે જેમ જેમ જ્ઞાની પુરુષના વચનો પરિણમે છે, અવગાહન થાય છે એટલે પરિણમે છે અને એ પરિણમનમાં જીવ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ અનુક્રમે પોતે બળવાન પરિણામે જીતી શકે છે, કામની વૃત્તિને જીતી શકે છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, એમાં કેટલી આકુળતા છે એ જાણી નથી. સુખની કલ્પના કરી છે, પણ આકુલતા કરી છે. આકુલતા કેટલી છે એ જ્ઞાની પુરુષના વચન સાંભળીને જાણ્યું નથી, અથવા પોતે જોયું નથી જ્ઞાની પુરુષના વચનના આધારે.
બરાબર.
અને જો જાણ્યું હોત, જોઈને જાણ્યું હોત, તો તેને વિશે સાવ નિરસ્તા થઈ હોત, તો તેને વિશે સાવ નિરસ્તા આવી ગઈ હોત. એવો સત્સંગનો પ્રભાવ છે. સત્સંગ વિના તો કામની વૃત્તિ અટકાવી શકાય એવી પરિસ્થિતિ જગતમાં છે જ નહીં. કોઈ આત્મસ્વરૂપે પ્રણામ, એ રીતે અહીંયા 511 પત્ર સમાપ્ત થાય છે. ત્યાર પછી 519 નંબરનો પત્ર છે. પાનું 416. શ્રાવણ છે, શ્રાવણ પેલા છે. અષાઢ મહિનામાં છે. ત્યાર પછી આ લેવાનો પ્લાન છે ને.
બરાબર.
પછી શ્રાવણ વદ સાતમ છે, એ રીતે અને પેલા જ આવી જાય છે. બે લઈ લઈએ. પૂજ્ય સાહેબ શ્રી 5 રેવા શંકર જગજીવનની કંપની, ઠેકાણું 12 કોટ પાયધોની, સાહેબજીને દેજો. શ્રી મુંબઈ બંદર. આ સુભાગભાઈનું લખેલું છે, એમાં નહીં. 12 કોટ એટલે ફોર્ટ એરિયાની બહાર. પહેલાં શું છે, ફોર્ટ એરિયામાં અંગ્રેજ લોકો અને ફર્મ ને બીજી ચીજો ને એના સ્ટોર ને એ લોકોનું વધારે હતું. હા, એટલે શું છે કે એક લખવાની પદ્ધતિ હતી, બહુમાન બહુમાનથી લખવાની પદ્ધતિ હતી. હા, એટલે કોઈ અમારા દાદાને એવું બધું લખતા ત્યારે એવું લખતા, વેવાયેલાને પત્ર લખે, રાજ્યમાન રાજેશ્વરી શેઠશ્રી 5 ફલાણા ફલાણા શેઠશ્રી 5 એમ લખે, અક્ષરમાં 5 લખે. આમ કોઈ આંકડો લખ્યો છે, મને તો અક્ષરમાં 5 લખે, શેઠશ્રી 5 ફલાણા ફલાણા. બહુ માન માન સંબોધન, માનવાચક સંબોધન. આપનો કૃપાપત્ર હાલમાં નથી તો લખશો. મારે રવિવારે કે સોમવારે અહીંથી નીકળવા વિચાર હતો, ચાલવા વિચાર હતો કે નીકળવા વિચાર હતો, પણ વરસાદ દિવસ 3-4 થયા રહેતો નથી. ચાલુ વરસાદ છે, અષાઢ મહિનો છે ને, 18 ઇંચ પાણી પીડ્યું, 18 ઇંચ વરસાદ થઈ ગયો. ઝાલાવાડમાં 18 ઇંચ વરસાદ એટલે આખા ચોમાસાનો વરસાદ મળે. આગળ 14 ઇંચ પીડ્યું હતું, તો બીજું 18 ઇંચ પીડ્યું, એટલે અતિવૃષ્ટિ જેવું થયું. પવનનું તોફાન પણ જોડે ખરું. માણસને ઘર પીડ્યાનું નુકસાન આ ગામમાં ઘણું છે. કાચા મકાનો હોય, આટલો બધો વરસાદ થાય તો પડી જાય. તેમજ ગામડામાં તથા માંડવીમાં ઘર પીડ્યાનું તથા માણસ મર્યાનું નુકસાન ઘણું સંભળાય છે. નાના નાના ગામડામાં અને કચ્છમાં માંડવી છે ગામ, ત્યાં પણ ઘર પીડ્યાનું તથા માણસ મર્યાનું નુકસાન ઘણું સંભળાય છે. ઘરે જવું છે, પણ ઉઘાડ આપે અને રસ્તો સાફ હોય તો અહીંથી ચાલવાનું થાય. હા, અંજારથી લખેલો છે, એટલે માંડવીનું લખ્યું છે. અંજાર માંડવી બાજુબાજુ મારી એટલે ત્યાં કચ્છમાં તો હાવ દુકાળ પડે, એના બદલે ત્યાં વરસાદ એટલો બધો. ઘરે જવું છે એટલે સાયલા જવું છે, પણ ઉઘાડ આપે અને રસ્તો સાફ હોય તો અહીંથી ચાલવાનું થાય. ટપાલ 3 દિવસ થયા બંધ છે, દિવસને દન શબ્દ લખે, દન 3 થયા બંધ છે. સંસારમાં માણસને પછી થોડી ખાલી જગ્યા મૂકી છે, તેની ધારા એટલે ધારણા બાર પીડી આવી પડે, પીડી એટલે પીડા અને પ્રતિકૂળતા આવી પડે, આવો સંસારનો ખેદ તે પાર પામવા જોગ છતાં મારાથી કાંઈ બનતું નથી એ વિચાર થયા કરે છે. શું કહે છે કે સંસારમાં માણસને ધાર્યા બહારની પ્રતિકૂળતા આવી પડે, એવો સંસાર દુઃખદાયી છે, એનો ખેદ નથી અને એ પાર પામવા જોગ બનતા છતાં એટલે એ સંસારને પાર પામી શકું એવો તમારો યોગ બીનો છે, તેમ છતાં મારાથી કાંઈ બનતું નથી એ વિચાર થયા કરે છે, એની ચિંતા થયા, વિચાર એટલે એની ચિંતા થયા કરે છે. પછી પછી ખાલી જગ્યા મૂકી છે, એમ માં છું એમ લખ્યું છે, એ તો શું લખ્યું છે ખબર નથી, કાચું છે. કેશરલાલને કહેજો ને કે ઉઘાડ આપે 40, એટલે એમના દીકરા મુંબઈ હશે કેશુભાઈ, ઉઘાડ નીકળશે એટલે હું ત્યાંથી ચાલી નીકળશે. શું છે કચ્છમાં તોફાન અને વરસાદ થયો અને એ કચ્છમાં ફસાણા છે એટલે ચિંતા ન કરે, એને કહેજો કે ઉઘાડ આપે અને ચાલી નીકળીશ, ચિંતા કરે નહીં. અહીંથી કાગળ એક દન 3-4 પહેલાં લખ્યો તે પહોંચ્યો હશે, 3-4 દિવસ પહેલાં એ કાગળ લખ્યો તો એ મળી ગયો હશે. લિખિત અને સૌભાગ્યના પ્રણામ વાંચજો. એમાં કોઈ ખાસ તાત્વિક વાત નથી લખી, એક વાત પોતાના માટે લખી છે કે મારાથી જે કામ કરવું જોઈએ થતું નથી એની ચિંતા મને રહે છે, યોગ તો મને બરાબર થયો છે પણ મારાથી કામ થતું નથી, એ વાત મને સ્પષ્ટ લખી છે. બીજો પત્ર છે, સ્વસ્થાન શ્રી મુંબઈ બંદર મહાશુભ સ્થાને લખવાની પદ્ધતિ હતી, કોઈ પણ ગામ હોય ધામા ગામને મહાશુભ સ્થાન કરીને લખે, ગામ તો જે છે એ છે. સર્વ શુભ ઉપમા લાયક બિરાજમાન પ્રેમ પૂજ્ય, શું કહેવા, પ્રેમ પૂજ્ય તરણ તારણ બૌદ્ધ સ્વરૂપ પરમ પરમાત્મા આત્મદેવ સાહેબજી શ્રી 5 રાયચંદ્રભાઈ વિરવજીભાઈ, વિશેષણ પોતાના ભાવમાં આવે એ લખી જતા હતા. લિખિત શ્રી સાયલેથી લિખિત અને આજ્ઞાંકિત સેવક સૌભાગ્યના પ્રણામ વાંચશો, આપનો કૃપાપત્ર હાલમાં નથી તો લખશો. લીમડીથી એક કાગળ મંગળવારે લખ્યો હતો તે પહોંચ્યો હશે, તેનો જવાબ આવે જાણીશ. હું ગઈકાલે અહીં આવ્યો છું, આ શસ્ત્રાણો વધ નોમ છે, શ્રાવણ વધ 7 છે એટલે શ્રાવણ વધ અમાસે પાછો બીજો લખ્યો છે, જોયાનો કંઈ રેફરન્સ મળે તો 1220માં 1220 છે, જરા વિસ્તારથી છે. સંબોધનમાં એમ છે કે સર્વ શુભ ઉપમા લાયક આપને એ પણ લખવાની પદ્ધતિ હતી, સગા સંબંધીને પણ શુભ ઉપમા લાયક લખાતું હતું. પછી જે શબ્દ છે એ પૂજ્ય બુદ્ધિથી છે. બિરાજમાન છો આપ એટલે ત્યાં રહ્યા છો, પ્રેમ પૂજ્ય છો પ્રેમથી પૂજવા યોગ્ય છો, અમારા તરણ તારણ છો અમને તારવા યોગ્ય છો, સ્વયં બધ બોધ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો, ઉપદેશ સ્વરૂપ છો, પરમ પરમાત્મા છો અમારે માટે, પરમાત્મા નહીં પણ પરમ પરમાત્મા છો કેમ કે પ્રત્યક્ષ છો, આત્મદેવ છો, એવા શ્રી રાયચંદ્રભાઈ એમ કરીને એટલા વિશેષણો વાપર્યા છે. હું ગઈકાલે અહીં આવ્યો છું એટલે સાયલા પહોંચ્યા છે, ખુશીમાં છું. પણ મનના ધારેલા વિચારથી જે કામ કરવું ધારીએ તેમાં કેટલાક કામ ધાર્યા પ્રમાણે બને નહીં એટલે ખેદ આવી જાય કે આવું નિવિડ કર્મ શું ઉદયમાં આવ્યું છે. હું તો વેપારની અંદર સરળું પડતું નહોતું, એમ કે કેટલું બધું બળવાન કર્મ બાંધ્યું છે અંતરાયમાં, જે સમાધિ રાખવાનો જોગ આવતો જ નથી. અને હજુ કેટલાક દિવસનો ભોગવતો છે. જો આમને આમ છેવટ મરણ આવશે ત્યાં સુધી રહેશે, આવી નવી દશા મૃત્યુ આવશે ત્યાં સુધી રહેશે, તો જેવી આત્માને સમાધિ રહેવી જોઈએ તેવી કેમ રહેશે, એમ પણ વિચાર થાય છે. અને તે બાબત પ્રથમ પણ આપને લખેલ છે, તેનો ખુલાસો છેવટનો મળ્યો નથી. આપ મારો પ્રશ્ન છે, મારી આ દશા છે અને એ વિચાર આવે છે કે મૃત્યુ દેખાય છે. હા, એટલા તો છે 70 વર્ષ થયા, એટલે કે આ દશામાં મૃત્યુ થાય તો એ મૃત્યુનો ભય સામે છે, એટલે પરિણામમાં રસ તીવ્ર ન થાય, પણ જે થાય છે પરિણામ એનો તો ખેદ જરૂર થાય છે. અને એના માટે પ્રશ્ન પૂછ્યો છે તો તેનો ખુલાસો મને મળ્યો નથી. જો લખવા ઘટારત હોય તો લખશો, એટલે કે હું લખવા યોગ્ય હોય તો મને લખજો, એમ લખવું ઘટતું હોય તો લખજો. બંધન નથી કે કેમ લખતા નથી, મારી લાયકાત જોઈને આપને યોગ્ય લાગે તો મને મારી મૂંઝવણનો ખુલાસો લખજો. કેટલાક વખતે લીંબડીમાં બે વિચાર ધાર્યા પ્રમાણે આ ફેરા ઉતર્યા એટલો જોગ કંઈક સુધરો હોય તેમ જણાય છે. તો ત્યાં પણ કપાસનો વેપાર કરવા જતા હતા, જ્યાં જ્યાં ઓળખાણ હોય ત્યાં જાય. હા, એ તો વાત એવું છે કે સામે ગમે એટલો આદર કરે પણ પોતાને પરિણામની તો સ્પષ્ટ ખુલ્લી કિતાબ રાખી જ છે. એટલે બે 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 ક્યાં કામ થઈ ગયા કે એક તો દુકાનની તકરાર વિશે ઘર મને સમાધાન થઈ ગયું, બીજું 5 વર્ષ થયા ઠાકોર સાહેબની ખાનગી મુલાકાત કરી જ્ઞાન વિશે વાત કરવાનો વિચાર હતો. 5 વર્ષ થયા એમને વિચાર આવતો, ઠાકોર સાહેબને આપનું જ્ઞાન મળે તો સારું, ખાનગીમાં આ વાત એને કરવી છે. તે ધાર્યા પ્રમાણે એકાંત મળી અને ઈચ્છા પ્રમાણે વાતચીત થઈ છે. તે એક વૃત્તિથી સાંભળી મનમાં વિચાર કર્યો અને તે ઉપરથી પોતાની ખુશી મને વર્તાણી છે. એટલે પોતાની વાત એમણે બરાબર સાંભળી અને થોડો કાંઈ વિચારે કર્યો એટલે મને રાજી પહોંચ્યો. આટલું કામ ધાર્યા પ્રમાણે આ ફેરે ઉતર્યું, તેટલો જોગ કંઈક ઠીક થયો હોય એમ તેમ જણાય છે. બાકી તો જેમ છે તેમ ચાલ્યું આવે છે, ઉદયમાં તો હરખાઈ નથી. આપ સર્વે વાત જાણો છો, સર્વે વાતમાં જાણો છો, પછી થોડી ખાલી જગ્યા મૂકી દીધી છે એટલે કોઈ વાક્ય કાંઈ પૂછશે. સંસારમાં પૂર્વનો યોગ વિના બધી તરફથી સમાધિ ક્યાંથી હોય, ભગવત ઈચ્છા હશે તેમ બનશે. આપ ખુશી રાખશો, હું પણ આત્મભાવમાં ખુશી છું. એટલે પ્રયત્ન એમનો ચાલુ હતો. આ દુનિયામાં અનેક શાસ્ત્રો છે, અનેક મત છે. શાસ્ત્રની વાતમાં કેટલીક વાત અનુભવ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નથી, અનેક જાતની યુક્તિથી કરેલ છે. વિશ્વાસ રાખીએ તો જ્ઞાની પુરુષ જૂઠું બોલે નહીં, અને તેવી બુદ્ધિ નહીં જે તેમણે જે અભિપ્રાય કહ્યું હોય તે સમજી શકાય નહીં. એમને કયા અભિપ્રાય છે લખ્યું છે સમજાતું નથી, એમ કરીને વિશ્વાસ રાખીએ છીએ. આપણી બુદ્ધિ નથી કામ કરતી, તેથી શાસ્ત્ર ઉપર ઉદાસ ભાવ આવી એક જે થોડી વાત જ્ઞાન વિશેને પકડી મૌન પણ રાખવા ઈચ્છા રહ્યા કરે છે, તો પછી ન સમજાય એટલે ગમ કરીને મૂકી દે, ઉદાસ ભાવ રાખે એટલે. અને એક જે થોડી વાત જ્ઞાન વિશેને પકડી મૌન રાખવા ઈચ્છા રહ્યા કરે છે એટલે કોઈ પોતાને જ્ઞાન સમજણ પડે અને પોતાની ભૂમિકાનું જ્ઞાન છે એ વિશેનું કંઈક પકડાવવાનું થાય છે, એ પકડીને મૌનપણું રાખવાની ઈચ્છા રહ્યા કરે છે. અને જો તેમ વિચાર ન કરીએ તો પાર આવે એવું નથી. એટલે શું છે, બીજી શાસ્ત્રમાં એટલી બધી વાતો છે કે જો બધામાં ઉહાપો કરીએ તો કંઈક પાર આવે એવું નથી. આપણે જ્ઞાનની વાત છે એ થોડી પકડાય છે, આપણા મૂળ પ્રયોજનની વાત પકડાય છે એટલે એ પકડીને મૌનપણું રાખીએ છીએ. એટલે હવે આપણે કંઈથી વધારે ઈચ્છા કરવી નહીં, મૌન રાખવાની ઈચ્છા રહ્યા કરે છે. એટલે બહુ ઉહાપો તર્ક વિતર્ક વિકલ્પ દોડાવવા એ કાંઈ નહીં, કેમ કે એથી કાંઈ પાર આવે એવું નથી. હવે સત્સંગમાં રહેવા ઈચ્છા ઘણી થાય છે પણ તે જોગ મેળવવાના સાધન કરતાં છતાં હજુ સાધન ફળીભૂત થતું નથી તો અંતરાય જણાય છે. સત્સંગ માટે પોતાની ભાવના લખી છે, પરિસ્થિતિ અનુકૂળ નથી એ પણ લખ્યું છે. લીંબડીવાળા કેશોલાલ, મગનલાલ, મનસુખલાલ, છગનલાલ વગેરેને આપ ઉપર પ્રીતિભાવ સારો છે, એ બધા ત્યાંના એમના જાણ સત્સંગીઓ છે અને સમાગમ ઈચ્છે છે. તેમજ ખંભાતનો કાગળ ગઈકાલે અંબાલાલનો આવ્યો હતો, તેમાં આપનો સમાગમ હવે જલ્દીથી થાય તેવો ઉપાય કરવા વિશે લખે છે. એટલે એ સૌ અંબાલાલભાઈ લખતા હશે કે કાંઈક કૃપાળુદેવનો સમાગમ થાય એવું કાંઈક લખો ને, કાંઈક એવું કરો ને, હવે કાંઈક તમે હા એ એમની મારફત થોડું કરે છે, લાગવગ લગાડવા જેવું છે ને. એટલે આપ કોઈ પત્ર જ્ઞાન વિશેનો વાર્તાનો મારા ઉપર વિગતથી આગળની પેઠે આવે તો તે પત્ર ઠાકોર સાહેબને વંચાવવા જેવો મને જણાય તો ખીમચંદભાઈએ કહ્યું છે કે મને બીડજો. એટલે હું ઠાકોર સાહેબને પહોંચાડે મહારાજાને એટલે વંચાવીશ. ઠાકોર સાહેબને બુદ્ધની પ્રાપ્તિ થાય તેવા તેમના લક્ષણો છે એટલે સિમ્પટમ સારા છે, કોઈ સરળ પરિણામે જીવ છે એમ લાગે છે. અને જો બોધ પામે તો પરમાર્થની વિશેષ વૃદ્ધિ થાય એમ મનમાં રહેવાથી જેમ બને તેમ જલ્દી તેમને બોધ કરવા ઈચ્છા રાખો એમ મારા વિચારમાં રહીએ છે. અભિપ્રાય પોતાનો સ્પષ્ટ કરી નાખ્યો. જો ઠાકોર સાહેબને કંઈક બોધ થાય તો પરમાર્થની એટલે ધર્મની પ્રભાવના વધારે થાય, એટલે કોઈ પુણ્યવંત માણસ ભળે તો એની વાંહે ઘણાય ભળે, પછી એને અનુસરે ને લોકો પૂજવાનું હોય એટલે, તો પરમાર્થની વિશેષ વૃદ્ધિ થાય એમ મારા મનમાં રહેવાથી, એમ મારા અભિપ્રાયમાં રહેવાથી જેમ બને તેમ જલ્દી તેમને બોધ કરવા ઈચ્છા રાખો તમે, મારી જેમ તમે પણ ઈચ્છા રાખો એમ મારા વિચારમાં રહીએ છે. આ અભિપ્રાય પોતાનો લખ્યો છે. પછી આપની મરજી, એ જ વિનંતી. આગળ એક કેશવલાલને બીડ્યો છે કે આપશો જી લિખિત સૌભાગ્ય. વળતો પત્ર તો ભાદર બાબતનો લખેલો છે. આમાં સ્વાભાવિક આવે, પ્રભાવનો ભાવ આવે કે કોઈ સરળ પાણી પરિણામી જીવ હોય, શ્રીમંત હોય, ઉદાર હોય, સરળ પરિણામી હોય એ જીવ આ બાજુ વળે તો પ્રભાવનામાં વિશેષ કારણ બને એવો વિકલ્પ આવે, મોમોક્ષો ને સ્વાભાવિક છે, એમાં કઈ દોષ નથી. હવે પત્રાંક 519માં આમાં મારામાં તો પ્રશ્ન ચિહ્ન લખ્યો છે, પાછળ જોઈ જુઓ નવી આવૃત્તિમાં પણ લાગે છે એટલા માટે છેલ્લી લીટીમાં એમની માટે બંને ક્ષમા કરવા યોગ્ય છો, બંને માં તો સ્વભાવ એમ છેલ્લી લીટીમાં બંને લીખ્યું છે ને એ ગોસાળિયાને આવી ગયા વચ્ચે એટલા માટે હા એટલે પાકું લાગે છે. બરાબર છે, પાકું કર્યું છે. પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધ વરસાદ દબાણ છે. કેટલાક વ્યવસાયથી વ્યવસાયી કાર્ય થઈ આવે છે. મુંબઈથી લખે છે. પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધ વરસાદ દબાણથી કેટલાક વ્યવસાયી કાર્ય થઈ આવે છે, પણ ચિત્ત પરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતા વિશેષ સંકોચાયેલા રહ્યા કરતા હોવાથી આ પ્રકારના પત્રાદી લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બંને ક્ષમા આપવા યોગ્ય છો. લાંબો પત્ર લખજો એટલે અત્યારે પાછો ધંધામાં કામનું દબાણ વ્યવસાય કાર્યનું દબાણ વધ્યું છે અને ચિત્તના પરિણામ તો કામ કરતા નથી એટલે વધારે સંકોચ સંક્ષેપ થઈ જાય છે પરિણામમાં. એની અસર પત્ર લખવા ઉપર પણ આવે છે. એટલું એક પોસ્ટકાર્ડ લખીને મોકલી દીધું છે કે ક્ષમા કરજો. પછી શ્રાવણ વદ અમાસનો પત્ર છે એ વિસ્તારથી લખ્યો છે. શ્રી સાયલા ગામ ગ્રામે સ્થિત પરમ સ્નેહ શ્રી સૌભાગને શ્રી મોહમય ક્ષેત્રથી પછી કંઈક પોતાને વિશેષણ વાપર્યું છે એ સંકલન કરતા એક આપ્યું છે. ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય ભક્તિ શબ્દ વાપર્યા છે. વિશેષ વિનંતી કે તમારો લખેલો કાગળ પહોંચ્યો છે તેનો ઉત્તર નીચેથી વિચારશો એમ કરીને પત્ર લખ્યો છે વિસ્તારથી. જ્ઞાન વાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે તે તમે અમને લખી જણાવો છો અને તેના સમાધાનની તમારી ઈચ્છા વિશેષ રહે છે. તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોના સમાધાન લખાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદયયોગથી તેમ બનતું નથી. બહુ સ્પષ્ટ લખ્યું છે. તમારા પત્રો આવે છે, પ્રશ્નો પણ આવે છે. તમે ઈચ્છો છો કે એનું સમાધાન મળે. અમને પણ એમ થાય છે કે સમાધાન લખાય તો સારું, તો છતાંય તે બનતું નથી અમારાથી. ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે, લાભ થાય એવા. ઉપકારી એટલે આત્માને લાભ થાય એવા પ્રશ્નો લેખા છે એમણે. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. હવે નથી લખવામાં આ એક ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકાય છે. બહુ જ ઉપર છેલ્લો ઉપયોગ ઊંડો જાતો જ નથી. માત્ર છાયા જેવો આછો, બહુ જ આછો વિચાર આવે છે પત્ર લખવાના. બહુ ઉપર છેલ્લો નાખો વિચાર આવે છે એમ કે જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતા દસ દસ પાંચ પાંચ વખત બબ્બે ચચ્ચા લીટી લખી તે કાગળ અધૂરો મૂકવાનો ચિત્તની સ્થિતિને લીધે બને છે. બોલો. એક કાગળ લખે હું એમ આવી દશા છે. એક કાગળ લખતા, એક એક કાગળ લખતા દસ દસ ને પાંચ પાંચ વખત, એક બે વખત નથી છોડી દેતા, પાંચ પાંચ વખત દસ દસ વખત છોડી દેવાનું થાય છે. બબે ચચા લેતી કાગળ મૂકી છૂટી જાય છે, પરિણામ ચાલે નહીં. એવી ચિત્તની સ્થિતિને લીધે બને છે. કામ જ કરે નહીં, પરિણામ આગળ હાલે જ નહીં. પરિણામ હશે એવી પરિણતિ એક બાજુને એવી થઈ ગયું હોય, એની વિરુદ્ધ પરિણામ બહુ ચાલે નહીં. ક્રિયાને વિશે રૂચિ નહીં, તેમ પ્રારબ્ધ બળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે ક્યાંય જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. ક્રિયાને વિશે રૂચિ નહીં, પત્ર લખવાની ક્રિયામાં રૂચિ નથી, તેમ પૂર્વ પ્રારબ્ધ પણ એવો નથી કે વિકલ્પ લંબાઈ જાય. એટલે તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી કેટલી સહજતા છે એ સહજતા બતાવે છે. તમને કે બીજા કોઈ મુમુક્ષુને વિશેષપણે કાંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિશે ખેદ રહે છે, કેમ કે તમને તો ઉપકારી થાય એવી વાતો લખી શકતા નથી. તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું ચિત્ત રહે છે. ખેદ રહે છે, ખેદને પણ ઉપશમ કરવાનું ચિત્ત રહે છે. એને પણ શાંત ભાવે સમાવો. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. એવી આત્મદશાની સ્થિતિ છે, લખવા ઈચ્છીએ તો પણ પરિણામ ચાલે નહીં. પરિણામ ન ચાલે એનો ખેદ થાય, ખેદ થાય તો એને સમાવાનું થાય છે, શાંત કરવાનું થાય. એવી જ કોઈ આત્મદશા વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, આ કોઈ ઇરાદાપૂર્વક કરવામાં આવતું નથી. સહેજે સહેજે આ દશા છે. એટલે કે પ્રમાદે આદિ દોષે કરીને તે લખવાની ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. એમ નથી કે આળસ થઈ જાય છે ને નથી લખતા, પરિણામ કામ કરતા નથી. લખવાની ક્રિયામાં પરિણામ કામ કરતા નથી. અંદરનો આત્મરસ ઘૂંટાય છે અને છોડીને કાગળ લખવામાં, લાંબા લાંબા કાગળ લખવાનો શક્ય નથી થતું. અને પરિણામ ન ચાલે નહીં, ન લખી શકે એને લખવાના પરિણામ ન ચાલે નહીં, લાંબુ લાંબુ લખી ન શકે. બહુ સ્વાભાવિક છે. બોલવું બીજી વાત છે, લખવું બીજી વાત છે. છતાં આ કાગળ ઘણો વિસ્તાર છે લેખો છે. જે મુખરસ સંબંધી જ્ઞાન એ વિશે સમયસાર ગ્રંથમાં કવિત આદિમાં તમે અર્થ ધારો છો તેમ જ છે એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. અને જગ્યાએ બનારસી દાસે નાટક સમયસારમાં કવિત લખ્યું છે ને તો નાટક સમયસાર એમાં આત્મરસને અનુભવ રસને ના શબ્દો વાપર્યા છે. અમૃત રસને એવા બધા સુધારસ અમૃત રસ. એટલે સૌભાગભાઈ મુખરસ સાથે જે ભાવભાષણનો વિષય છે એ વિષય સાથે એનું અર્થઘટન જોડતા હતા, એવું અર્થઘટન કરતા હતા. એમાં એમણે ના લખી છે કે બધે એવું નથી કહેવું. કેમ કે આમ તો બનારસી દાસે અથવા નાટક સમયસારમાં ભાવભાષણનો વિષય ચર્ચાનો નથી, પરિશિષ્ટમાં લક્ષ લક્ષણની ચર્ચા થઈ એટલું જ, ક્યાંય નથી. બનારસી દાસે સમયસર ગ્રંથ હિન્દી ભાષામાં કરતા હિન્દી ઢૂંઢા હિન્દી જોઈએ. કેટલાક કવિત સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કોઈ રીતે બીજ જ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. સમયસાર બનારસી દાસે કર્યો છે તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વસ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલાક સ્થળે વસ્તુપણે કહ્યું છે એમ લાગે છે. અનુભવની વાત લખે છે ત્યાં વસ્તુપણે છે, ક્યાંક ક્યાંક ઉપમાપણે છે, પણ બધા ઉપમા આપી છે અમૃતની એવું નથી. ક્યાંક ક્યાંક તો અનુભવની વાતમાં તો બરાબર એમણે લખ્યું છે, જોકે એ વાત કાંઈક આગળ જઈએ મળતી આવી શકે તેમ છે. એટલે તમે જે બીજ્ઞાનમાં કારણ ગણો છો તેથી કાંઈક આગળ વધતી વાત એટલે અનુભવની વાત, તે વાત વિશેષ જ્ઞાને કરી, વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસી દાસને કાંઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના પરથી જણાય છે, કે પોતાને અનુભવ થયો હશે એમ એમની ગ્રંથરચના ઉપરથી જણાય છે, કે એ પણ કોઈ જ્ઞાની પુરુષ અનુભવી પુરુષ થઈ ગયા હોય એવું લાગે છે એમની રચના ઉપરથી. એ સ્પષ્ટ છે બનારસી દાસ જ્ઞાન દશા પ્રગટ થયેલી. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કહી નથી જણાતી, સ્પષ્ટ લખ્યું છે. કુંકુદાચાર્યનો સમયસાર છે એમાં મૂળમાં અવભાષણની વાત કઈ સ્પષ્ટ વાત નથી કઈ જણાતી, ક્યાં છે નહીં એ વિષય નથી ચાલ્યો છે, બરાબર છે. અને બનારસી દાસ તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે, એટલે એ પોતે અનુભવની અને કોઈ જગ્યાએ ઉપમા આવે છે, જે ઉપરથી એમ જણાય છે કે બનારસી દાસે સાથે પોતાના આત્માને વિશે જે કાંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, એ એમનો અનુભવનો પ્રકાશ પણ દેખાય છે એમની વાણીમાં, સ્વાનુભવ ઝળકે છે. એ વાત ગુરુદેવ પણ સ્પષ્ટ કહેતા અને એમણે પણ પોતે સ્પષ્ટ જ કહી છે, કે જે કોઈ વિચિક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય અને એ લાઈનમાં પ્રવેશો હોય એને ટેલી થાય, અથવા વિશેષ સ્થિર કરનાર થાય, અથવા એને પ્રેરણાનું કારણ થાય, સ્થિરતાનું કારણ થાય. કેમ કે એવી વાત અનુભવ વગર તો લખી શકાય નહીં. કૃપાળુદેવે નાટક સમયસાર વાંચ્યું હશે અને એમને ઘણો ખ્યાલ ઊંડાણથી ખ્યાલ આવ્યો છે આ બધો, અને ઘણા પદ એમને કંઠસ્થ થઈ ગયા છે. તો એમને કસ્ફૂર્તિ તો બહુ બળવાન હતી, એટલે ક્યારેક ક્યારેક એમણે સુભાષભાઈને એ પત્રોની અંદર એ પદો લખ્યા છે, અને છેલ્લે છેલ્લે તો ખાસ લખ્યો છે. એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો. સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ, એ લક્ષણાદિના ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો, અથવા પોતાના અનુભવથી જીવનું સ્વરૂપ જે નિર્ધારિત થયું એ એમણે બનારસી દાસે પોતાના શબ્દોમાં પોતાના જ્ઞાનથી પોતાના અનુભવથી લખ્યું છે. અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા ક્રિયાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. લખ્યું, ચોખ્ખું લખી નાખ્યું. હવે એ લક્ષણોનું સતત મનન થયા કરવાથી, એટલે એ લક્ષણ, લક્ષણના બે અર્થ થાય છે. એક લક્ષણ એટલે ચિહ્ન, અને એક લક્ષણનો અર્થ થાય છે સ્વરૂપ. જ્ઞાન લક્ષણ અથવા જ્ઞાન સ્વરૂપ, બે અર્થ. જ્ઞાન ચિહ્ન પણ થાય અને જ્ઞાન સ્વરૂપ પણ થાય, લક્ષણનો અર્થ. એ બે અર્થ નીકળે છે લક્ષણના. એટલે તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી, એટલે આ એ લક્ષણથી એ સ્વરૂપનું સતત મનન કર્યું હોય, એ સ્વરૂપને અંદરમાં અવલોકતા હોય, એમ કરવાથી આત્મ સ્વરૂપ કાંઈ તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. આત્મ સ્વરૂપનો તીખો અનુભવ થયો છે, એમ જોરદાર. તીખો એટલે જોરદાર. હા, માયપો બનાસદાસ વિના અનુભવને માયપો છે. અમે શું છે કે અનુભવી પુરુષના વચનો, એ વચનો તો વાંચના વાચક છે. એટલે જ્ઞાનીનું જ્ઞાન કોઈ વાર એના વાચ્ય સુધી પહોંચી જાય, વાચક ઉપરથી વાચ્ય સુધી પહોંચી જાય છે, એના ઉપરથી લખે છે. હા, એ જ પાકડી વેચતા એ છે. બનારસી દાસજીનો પાકડીનો વેપાર હતો. બનારસી પાકડી આવે છે ને, રોજ 8 પાકડીનો વેપાર કરવાનો. કેટલો?
8 પાકડી.
એક પાકડીમાં 2 આનાનો નફો લેવાનો. રોજ 1 રૂપિયાનો નફો મળે એટલે દુકાન બંધ કરીને ઘર પીતા. આજનું કામ થઈ ગયું, કાલ કાલની વાત કાપ. જ્યારે 8 પાકડીનો વકરો થઈ જાય એ દુકાન બંધ કરીને ઘર ભેગા થઈ જાય. એવા મસ્ત હતા. એટલે ક્યાં પૈસા ભેગા થવાની તો વાત રહી જ નહીં. 1 રૂપિયો મળે એમાં કોણ, 1 રૂપિયામાં ખાવા પીવાનું થઈ જાય, પતી ગઈ વાત. નોય ખપે તો 8 પાકડી રોજ ખપે એવું થોડું છે. ન ખપે તો ન ખપે, એમાં બેકારી આવી ગઈ, ખાવું હું. પછી કંદોઈનો મિત્ર છે, એની દુકાને ભજીયા ખાવા બી આ જાય. કે તું ભજીયા પાડી દે, ખાઈ લે, પૈસા પૈસા ન દે, બોલો માગે નહીં. એમ છે કે હવે આ ભગતરામ છે, મસ્ત છે, બોલે ખાઈ જતા. હવે આપણે શું વાંધો છે કે ખાઈ ખાઈને શું ખાઈ જશે? આના બે આના તું હું આના બે આનાનું કોઈ ખાઈ લે, પેટ ભરાઈ દે. 5 પૈસે શેર ભજીયા તો અમે નાનપણમાં કંદુની દુકાને સાંભળેલા છે. આપણું ઘર છે ને ત્યાં 3 રસ્તા ભેગા થાય છે, એમાં જે નદીની બાજુનું જે મકાનોની હાર છે ને, હા, મંદિરની બાજુની હાર, એમ એક કંદુઈની દુકાન હતી. પાપા હતા, વૃદ્ધ ઉંમરના પાપા, ત્યાંથી આ ભજીયા અને મોતિયા લાડુ ને એવું બધું બનાવે. ગામડાની ઘર આગી લોકો ખાય. અને ભપલી બાબા કહેતા, એ ગામડાના માણસ આવે, બાબા ભજીયા શું ભાવ? તો કે 5 જઈ. જ્યાં 1 પૈસાને જઈ કહેવાય છે, ઝાલાવાડમાં 1 પૈસો તાંબાનો હોય ને એને જઈ કહે, અને 5 ને 5 બોલે ગામથી ભાષામાં. બાબા ભજીયાનો શું ભાવ? તો કે 5 જઈના શેર, એમ કે યાદ છે, 5 જઈના શેર, એમ કે 5 પૈસાના 1 શેર ભજીયા આપે. હવાનો 2.5 આનાના 2 શેર ભજીયા થાય. 2 શેર ભજીયા કોણ ખાય? આના 2.5 આનાનો ખાય છે, પેટ ભરાઈ જાય. માણસ પાણી પી લે, કાંઈ બીજું જોઈ નહીં, ભજીયા ખાઈને ઉપર પાણી પીએ એટલે પેટ ભરાઈ જાય. આવા બધા સાદા જીવન હતા લોકો ગામડાના. 6 મહિના ભજીયા ખાધા ભાઈ બહેન. પછી પૈસા આવી ગયા છે કઈ વેપાર કરતા, અગિયાર પૈસા દેવું, કદાચ છ મહિના તારા ભજીયા ખાતા તારા હિસાબ કરીને પૈસા લઈ લે.
બરાબર.
એને ખબર નથી, કારણ કે દાનતાને ખરાબ નથી, પણ એને ખીચામાં નહીં હોય એટલે નહીં દેતા હોય. બીજું શું કે ભલામણ આવે તારા ભાઈ, ભાઈબંધ નથી ક્યાંય પૈસા લેવાતા, ગાંડો થઈ ગયો છે કાંઈ, તે ભજીયા ખાધાને કાંઈ પૈસા લેવાતા ન લીધા. એવા હતા, મસ્ત રામ હતા. દીનતા નહીં, દીનતા કોને આવે? જેને મફતમાં ખાવું એને દીનતા આવે. દીનતાથી કાંઈ નહીં ખાધેલા, પણ ખીચામાં પૈસા નહીં એટલે ખાઈને વ્યા જાય. જુઓ નાની કોકના ભજીયા ખાઈને હાન પાડી દે, ઠીક પ્રારંભ છે આ તો. બહુ મસ્ત હતા, બહુ પ્રસાદ ઘણો કર્યો, બહુ વીરીવાળા જીવ હતા. એમનો આત્મકથા પોતે લખી છે, પ્રસંગો વાંચવા જેવા છે. અર્ધકથાનક નામે પુસ્તક છે, અર્ધકથાનક. એમાં એમણે 55 વર્ષ પોતાની ઉંમર થઈ, કેમકે મૃત્યુ સુધી તો કોણ લખી શકે, એટલે 55 વર્ષે જે લખ્યું એટલે અર્ધકથા થઈ ને, નામ પાડ્યું છે અર્ધકથાનક. 55 વર્ષ સુધીની આત્મકથા બહુ નિખાલસ ભાવે લખે છે, જે પ્રસંગો વિના જે પરિણામથી આ બધું લખ્યું. કૃપાળુદેવે લખ્યું છે, બહુ તીક્ષ્ણ અનુભવ થયો છે, અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ્ય થયો છે. અને તે અવ્યક્ત લક્ષ્યથી જે બીજજ્ઞાન તેમણે ગાયું છે, એવી રીતે એમને એમના ભાવોને સ્પષ્ટ કર્યા છે. એટલે વિશેષ ટાઈમ થઈ ગયો છે.
સુખદા મયનંતા સુ